તો ગઈકાલે જે ફર્સ્ટ સેશનનું આપણે જોયું હતું એમાં 5 ટોપિક્સ કવર કર્યા હતા કે આ શાસ્ત્રનો અભ્યાસ આપણે કેમ કરવાનો છે, બરાબર. બીજું, ગ્રંથ કરતા અને ગ્રંથનો વિષય, ગ્રંથ વિશે આપણે જોયું. ત્રીજું, આ ગ્રંથ સર્જનનું જે નિમિત્ત હતું એ આપણે જોયું. ગ્રંથ રચના જે રચનાનો જે પ્રસંગ હતો તે આપણે જોયું. અને અધિકારી વર્ગ કોણ હતા એ કાળના કે જેમને શ્રી આત્મસિદ્ધિજી પ્રાપ્ત થઈ, બરાબર. આજે આપણે શું કરશું? તો ગઈકાલે આપણે આ 5 ટોપિક્સ જોયા, આજે આપણે બીજા 5 ટોપિક્સ જોવાના છે. ગ્રંથ શીર્ષકની યથાર્થતા, એક. બીજું, ગ્રંથનો વિષય. ત્રીજું, ગ્રંથની શૈલી. ચોથું, ગ્રંથના વિવેચન અને ભાષાંતર. અને 5મું, મંગલાચરણ એટલે કે પતિતેજન પાવની, એની આપણે સમજણ પ્રાપ્ત કરશું. તો આજનો જે આ પહેલો ટોપિક છે એ શું છે? ગ્રંથ શીર્ષકની યથાર્થતા. પરમગોપાલ દેવે જ્યારે પ્રથમવાર જ્યારે આ રચના કરી ત્યારે આ પ્રથમ જે કૃતિ હતી એના ઉપર શું લખ્યું છે? આત્મસિદ્ધિ, આટલું જ. આત્મસિદ્ધિ. પછી 9 દિવસ પછી પૂજ્ય શ્રી લલ્લુજી મુનિને જે પત્ર લખવામાં આવે છે એની અંદર આત્મસિદ્ધિ શાસ્ત્ર. સાહેબજીએ કીધું કે જ્યારે પ્રભુના અંદરમાંથી આ ફ્લો શરૂ થયો ત્યારે કોકવાર એમને એ ખ્યાલ નહીં હોય કે આ કાવ્ય બનશે નાનું, કે કોકવાર એક ગ્રંથ બનશે, એક શાસ્ત્ર બનશે. એટલે એમને નામ નહીં આપ્યું, પણ આફ્ટરવર્ડ્સ તેમણે પોતે જ આને આત્મસિદ્ધિ શાસ્ત્ર નામ આપ્યું હતું એ પત્રમાં. અને આપણે શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર કહીએ છીએ. શ્રી કેમ? કારણ કે એક આદરભાવ આ શાસ્ત્ર પ્રત્યે, આ ગ્રંથ પ્રત્યે, એટલે શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર. બહુ સરળ હોવા છતાં પણ ખૂબ ઊંડાણ છે આ આત્મસિદ્ધિ શાસ્ત્રમાં. અને એને સમજવા માટે કે સેંકડો વિદ્વાનો મળીને મથે તો પણ સત્યનું આવું તારણ ન કાઢી શકે કે જે આપણા પ્રભુએ સરળ ભાષામાં સત્ય દર્શાવી આપ્યું છે. બહોળો વિષય, વિસ્તારવાળો વિષય અને પાછો અઘરો વિષય, એને આટલી નાની કૃતિમાં સમાવવું અશક્ય જેવું છે. પણ જેમ કીધું ને કે જે સેંકડો ન કરી શક્યા વિદ્વાનો એ પરમગોપાલદેવે બહુ સરળતાથી કરી આપ્યું. કેમ? કારણ કે આનું સર્જન બુદ્ધિ કે તર્કમાંથી નહીં પણ સ્વાનુભૂતિમાંથી નીકળ્યું છે. એટલે પરમગોપાલદેવે પોતે અનુભવેલો અધ્યાત્મને આત્મસિદ્ધિમાં વહેતો મૂક્યો છે. તો આ ગ્રંથ શીર્ષક જે છે શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર, તો આ આમ શબ્દ 2 છે, આત્મસિદ્ધિ અને શાસ્ત્ર. પણ આપણે આની અંદરથી 3 વસ્તુ સમજવાની છે, આત્મા, સિદ્ધિ અને શાસ્ત્ર. તો પહેલું લઈએ છે સિદ્ધિ. સિદ્ધિ એટલે શું? પોતપોતાના ક્ષેત્રમાં પોતપોતાના મંતવ્ય હોય એ સિદ્ધ કરવા માટે તર્કથી, દ્રષ્ટાંતથી, અનુભવના સ્તરે શું કરવામાં આવે છે? એમની જે વાત હોય એની સિદ્ધિ કરવાની. એટલે આપણે કહીએ ને ટુ પ્રૂવ, ટુ એસ્ટેબ્લિશ. અને ઘણી આપણે એમ બોલતા પણ હોય છે, એમને બહુ આમ સમજાવીને એમને પોતાની વાતની સિદ્ધિ કરી, એટલે પ્રૂવ કર્યું, સત્યતા પ્રૂવ કરી, એસ્ટેબ્લિશ કર્યું. બીજો અર્થ સિદ્ધિનો શું થાય છે? તો એ સિદ્ધિ એટલે આમને ઘણી સિદ્ધિ પ્રાપ્ત કરી છે, આ વિષયમાં એમને સિદ્ધિ પ્રાપ્ત કરી છે. અર્થાત એનો મતલબ એમ છે કે એકમ્પ્લિશમેન્ટ. એકમ્પ્લિશમેન્ટ એટલે શું? સિદ્ધ કરવું, એ વસ્તુને સિદ્ધ કરવી, એક વસ્તુને પ્રૂવ કરવી કે એસ્ટેબ્લિશ કરવી, અને એક વસ્તુને એકમ્પ્લિશ કરવી એટલે કે પ્રાપ્ત કરવી. આ બે બરાબર સમજ્યા? કારણ કે બહુ ઇમ્પોર્ટન્ટ છે આ, સમજાશે ને એટલે એટલો આપણને આનંદ આવશે કે કેટલી આ એક શબ્દની અંદર પણ કેટલો ગૂઢ અર્થ સમાયેલો છે. આત્માની સિદ્ધિ કરી આત્માની સિદ્ધિ કરાવશે, કેટલું સુંદર. આત્માની સિદ્ધિ કરી એટલે આત્માને પ્રૂવ કરી, આત્માની સિદ્ધિ કરાવશે એટલે કે અનુભૂતિ કરાવશે. આ સિદ્ધિ શબ્દ જે છે એ માત્ર જૈન નહીં પણ જૈનેતર અનેક શાસ્ત્રની સાથે આ આ શબ્દ પ્રયોગ કરવામાં આવે છે. જેમ કે વેદાંતમાં બ્રહ્મ સિદ્ધિ, અદ્વૈત સિદ્ધિ, જૈનોમાં સર્વાર્થ સિદ્ધિ એટલે કે તત્વાત સૂત્ર ઉપર પૂજ્યપાદ સ્વામીજીએ જે કોમેન્ટ્રી આપી છે એની વાત છે, તો એને કહેવાય છે સર્વાર્થ સિદ્ધિ. બીજી છે અનેકાંત સિદ્ધિ, સર્વજ્ઞ સિદ્ધિ, એમ આ સિદ્ધિનો પ્રયોગ વર્ડનો પ્રયોગ થાય છે. અહીંયા શેની વાત છે? આત્મ સિદ્ધિ. તો હવે બીજા શબ્દ પર આવે, આત્મા. શેની સિદ્ધિ સિદ્ધિ છે અહીંયા? તો કે આત્માની. આત્મસિદ્ધિમાં પરમગોપાલદેવે આત્માના અસ્તિત્વ આદિ છ પદનું નિરૂપણ દ્વારા તર્ક અને યુક્તિના બળે આત્મતત્વની સિદ્ધિ કરી છે. અને માત્ર તત્વની સિદ્ધિ નથી કરી, એ પ્રાપ્તિનો માર્ગ પણ બતાવ્યો છે. આત્માદી અસ્તિત્વતા એટલે કયા કયા છે અસ્તિત્વાદી? ટોટલ છ. આત્મા છે, આત્મા નિત્ય છે, આત્મા કર્મનો કર્તા છે, આત્મા કર્મનો ભોગતા છે, મોક્ષ છે, મોક્ષનો ઉપાય છે. મુમુક્ષુ આત્માર્થી જીવ જો આના ઉપર વિચારણા કરે, આત્માર્થી જીવ આના ઉપર વિચારણા કરે, વિચારવા આત્માર્થીને, શું વિચારણા એટલે ચિંતન મનન કરે, એનું અવગાહન કરે, તો શું થશે? આ શાસ્ત્રનું ચિંતન મનન કરવાથી આંતરિક રૂપાંતરણ કરી આત્મજ્ઞાનની પ્રાપ્તિ કરશે. એટલે ઇન્ટેલેક્ચ્યુઅલ લેવલ અને એક્સપિરિયન્શિયલ લેવલ, બૌદ્ધિક સ્તર ઉપર આપણને આત્માની સમજણ પ્રાપ્ત થાય છે, અને અનુભવના સ્તર ઉપર આપણને શું પ્રાપ્ત થાય છે? તો કે સ્વાનુભૂતિ, આત્મજ્ઞાન, સેલ્ફ રિયલાઇઝેશન. ભગવાન મહાવીરે પ્રરૂપેલો બોધ આપણને પ્રાપ્ત થાય છે, અને એટલે જ હવે આ જે બોધ આપણને પ્રાપ્ત થયો એને શાસ્ત્ર. આપણે પહેલાં સિદ્ધિ જોયું, સિદ્ધિના બે મતલબ જોયા, પછી આપણે શું જોયું કે આમાં શેની સિદ્ધિ છે? તો કે આત્માની સિદ્ધિ છે. હવે શાસ્ત્ર કેમ કહેવાય છે આને? તો આપણને હવે ઘણી વખત આપણે સાંભળ્યું છે શાસ્ત્ર બે કામ કરે છે. શું કરે છે? ઇન્સ્પાયર કરે છે અને ઇન્સ્પેક્ટ કરે છે, ઇન્સ્ટ્રક્ટ કરે, સોરી, ઇન્સ્પાયર અને ઇન્સ્ટ્રક્ટ. કારણ કે ઇન્સ્પેક્ટનું કાર્ય તો સદગુરુ કરે છે, ઇન્સ્પાયર એટલે પ્રેરણા આપે છે, સમજણ મળે આપણને આત્મા વિશેની બધી. ઇન્સ્ટ્રક્ટ કરે છે, ઇન્સ્ટ્રક્ટ કરે એટલે શું? સૂચનો પ્રાપ્ત થાય છે આપણને અંદર, નિર્દેશ, માહિતી. શેના વિશે? તો કે વિધિ નિષેધ વિશે. વિધિ નિષેધ એટલે શું? ડૂઝ એન્ડ ડોન્ટ્સ, આમ કરવું, આમ ન કરવું. તો આપણને ઇન્સ્પાયર કરે છે અને ઇન્સ્ટ્રક્ટ કરે છે ડૂઝ એન્ડ ડોન્ટ્સ પ્રત્યે, વિધિ નિષેધ વિશે. અને આ બે વડે કરીને શું કરે છે? આપણને તૈયાર કરે છે સદગુરુના યોગ માટે, એમના સમાગમ માટે. કારણ કે સદગુરુ પછી શું કામ કરે છે? સૌથી મોટું કામ જે છે આ બે ઉપરાંત એ છે ઇન્સ્પેક્ટનું, આપણને તપાસવાનું કાર્ય, આપણા દોષોને પકડાવવાનું કાર્ય, દોષોથી મુક્ત થવાની પ્રેરણા અને માર્ગદર્શન આપવાનું કાર્ય સદગુરુ કરે છે. તો આ જે શાસ્ત્ર છે એ જ્યારે કોઈ આચાર્ય, કોઈ ઉપાધ્યાય કે કોઈ સાધુ દ્વારા રચિત થાય, જો એ ગદ્યમાં હોય તો એને કહેવાય છે શાસ્ત્ર, અને જો પદ્યમાં હોય, પોએટિક ફોર્મમાં હોય, તો એને કહેવાય છે સ્તોત્ર. એની સામે જો ગૃહસ્થ આની રચના કરે તો ગદ્યમાં હોય તો એને ગ્રંથ કહેવાય છે અને પદ્યમાં હોય તો કાવ્ય કહેવાય છે. પરમકૃપાદેવની આ કૃતિને આત્મસિદ્ધિ શાસ્ત્ર કેમ કહેવામાં, શાસ્ત્ર કેમ કહેવામાં આવે છે? કારણ કે શાસ્ત્રનો સંબંધ કોની સાથે છે? સમ્યક જ્ઞાન સાથે. સમ્યક જ્ઞાન એટલે શું? અનુભૂતિવાળું, કે જેની અંદર પ્રમાણભૂત હોય, આધારભૂત હોય એવું જ્ઞાનને શું કહેવાય છે? સમ્યક જ્ઞાન. અને આ સમ્યક જ્ઞાન શેમાંથી નીકળે છે? તો કે સ્વાનુભૂતિમાંથી નીકળે છે. પરમકૃપાદેવ આત્મજ્ઞાની હોવાથી, સમ્યક જ્ઞાન હોવાથી આત્મસિદ્ધિને આત્મસિદ્ધિ શાસ્ત્ર કહેવામાં આવે છે. ક્લિયર? અને આવા બીજા ઘણા અનેક આવા દ્રષ્ટાંતો છે, જેમ કે મોક્ષ માર્ગ પ્રકાશક પંડિત ટોડલમલજીએ લખેલું, નાટક સમયસાર પંડિત બનારસીદાસજીએ લખેલું, અને છ ઢાળા પંડિત દોલતરામજીએ લખેલું. તો આવી રીતે જે સમ્યક જ્ઞાન પર આધારિત હોય તેને શાસ્ત્રની ઉપમા મળે છે. અને આ શાસ્ત્રમાં આપણને બધું જ મળે છે, માત્ર ધ્યેય સંબંધી નહીં, મોક્ષ સંબંધી નહીં, પણ એ ધ્યેયને પ્રાપ્ત કરવા માટે જે મોક્ષ માર્ગ છે એના માટે જે જરૂરી સમજણ હોય, જે જરૂરી પ્રેરણા હોય, એ આપણને બધું જ આની અંદર મળે છે. અને પંડિત શુક્લાલજીએ જ એક પ્રસિદ્ધ જૈન વિદ્વાન શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર માટે શું કહે છે? તો કે અધ્યાત્મ ઉપનિષદ છે, અધ્યાત્મ ગીતા તરીકે એનું સંબોધન કર્યું છે. તો આ રીતે આપણે આ ગ્રંથ શીર્ષકની જે યથાર્થતા છે એ આપણે જોઈ. હવે આપણે ગ્રંથનો વિષય શું છે એ આપણે જોઈએ. ગ્રંથનો વિષય ગુરુ શિષ્ય સંબંધ છે, રાઈટ? ના, ગુરુ શિષ્ય વિશે ઘણી ગાથાઓ આવશે જેમાં ગુરુને ડિસ્ક્રાઇબ કર્યા હોય, ગુરુના લક્ષણ ડિસ્ક્રાઇબ કર્યા હોય, એમના ઉપકારને ડિસ્ક્રાઇબ કર્યા હોય, અને શિષ્ય પણ કેવો હોય એની પણ ગાથાઓ આવશે, એને શું કરવું યોગ્ય છે એની પણ ગાથાઓ છે, પણ એ આનો વિષય નથી. સમજણ છે એના વિશે, પણ એ વિષય નથી. તો વિષય શું છે? જો કોઈ આપણને પૂછે કે આત્મસિદ્ધિનો વિષય શું છે, તો કે છ પદનો. છ પદ, આત્માદી અસ્તિત્વના છ પદ એનો આત્મા છે. આત્મા નિત્ય છે, આત્મા કર્મનો કર્તા છે, આત્મા કર્મનો ભોગતા છે, મોક્ષ છે અને મોક્ષનો ઉપાય છે. ખૂબ કાળજીપૂર્વક, યથાર્થપૂર્વક પરમકૃપાદેવે આ છ પદામાં દર્શાવ્યા છે. અને ખાસ શું? સંપૂર્ણપણે કોઈ પણ વસ્તુ બાકી નથી રહી ગઈ. કોઈ કંઈક આવશ્યક, અગત્યનું, જરૂરી રહી જાય એવું આમાં બન્યું? વિચાર કરો, આટલા સંક્ષિપ્તમાં પણ કાંઈ પેન્ડિંગ ન રહે, કમ્પ્લીટ થાય. અને એટલે જ કીધું છે, બહુ સુંદર ઉપમા આપી છે કે પરમકૃપાદેવે કેવું કાર્ય કર્યું છે આ રચના કરીને, તો કે ગાગરમાં સાગરને ભર્યો છે. ગાગરમાં સાગરને, કયો ગાગર? તો કે આત્મસિદ્ધિરૂપી ગાગર. એમાં શું? તો કે અધ્યાત્મ વિજ્ઞાનનો, સ્પિરિચ્યુઅલ સાયન્સ જે કહીએ ને, એનો આખે આખો સાગર આની અંદર ભરી દીધો છે. અને કેટલું ઇમ્પોર્ટન્ટ આ વાત છે કે જો કોઈને આત્મજ્ઞાન પ્રાપ્ત કરવું હોય તો આ શાસ્ત્ર પર્યાપ્ત છે, ઇનફ. એને બીજે ક્યાંય જવાની જરૂર પડે નહીં એવું આની અંદર છે. કેવું છે? બિન સાંપ્રદાયિક છે. તમને ક્યાંય પણ ખબર ન પડે કે તેઓ જૈન છે. ભક્તિની વાત આવશે પણ મૂર્તિની વાત નહીં આવે. એટલે બિન સાંપ્રદાયિક, તર્કબદ્ધ અભિગમ છે, ન્યાયયુક્ત દલીલો છે. શું જોશું ને આપણે, તો કેટલા તર્કો, ન્યાય, યુક્તિ, દલીલ, દ્રષ્ટાંતો દ્વારા કારણ કાર્યની સમજણ આપી છે. આત્માની ભ્રાંતિનું કારણ શું છે, તે નાશ કરવાનો ઉપાય શું છે, આત્મજ્ઞાનની પ્રાપ્તિ કઈ રીતે થઈ શકે, આ બધી વાત એની અંદર આવી જાય છે. અધ્યાત્મનું બધું જ સંપૂર્ણપણે આટલી નાની કૃતિમાં કરવું એ અત્યંત અઘરું કામ, પણ પ્રતિભાશાળી એવા આપણા પરમ કૃપાદેવ આપણા પ્રભુ બહુ સહજતાથી આ કરી શક્યા છે. અને કેવું છે, કેટલું સંક્ષેપમાં, તો કે 119-123ની ગાથા જોશો ને તો કે 5 ગાથાઓની અંદર સમજાવ્યો સંક્ષેપમાં સકળ માર્ગ નિગ્રંથ, એમ શિષ્ય કહે છે. એટલે શું પરમ કૃપાદેવની માસ્ટરી કહીએ ને આમ, પ્રભુત્વ. ઓબ્વિયસલી એ અનુભવમાંથી આખી આ વાણી નીકળી છે. અને ખાસ એ જોવાનું કે અન્ય કોઈ પણ શાસ્ત્ર, કોઈ પણ ગુરુ, કોઈ પણ સંન્યાસ કે અન્ય કોઈ પણ દર્શનનો નિષેધ નથી કર્યો. કોઈનું ખરાબ ક્યાંય આપણે એ જોઈ શકતા નથી. તો હવે આ સબ્જેક્ટ મેટરના આપણે એક આઈડિયા આવે એટલે આપણે આ જોશું આખું કેવી રીતે ડિવિઝન થયું છે, આનું કઈ રીતે વિભાગ પાડવામાં આવ્યા છે આત્મસિદ્ધિ શાસ્ત્રના, એ આપણે જોઈએ. ગ્રંથ વિષય વિશે છે. પરમ કૃપાદેવની સ્વાનુભૂતિયુક્ત સહજ આત્મદશાના સુંદર પરિપાક રૂપે શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રનું પ્રાગટ્ય થયું. અત્યંત પરમાર્થ ગંભીર, પરમ ભાવદશા પ્રેરક આ દિવ્ય સર્જનમાં પરમ કૃપાદેવે 6 પદનો મૂળ વિષય સમજાવીને આત્માની સિદ્ધિનો માર્ગ સર્વ મુમુક્ષુઓ જીવો માટે અનાવૃત કર્યો છે. આત્મા છે તે નિત્ય છે, તે કર્મનો કર્તા છે, તે કર્મનો ભોગતા છે, મોક્ષ છે ને મોક્ષનો ઉપાય છે. આ 6 પદની જ્ઞાની પુરુષના અભિપ્રાય અનુસાર અવિરુદ્ધ શ્રદ્ધા થાય તો જીવ સમ્યક દર્શન પામી સર્વ દુઃખથી મુક્ત થાય એવા ઉત્તમ અંતરાશયથી આ મહાન શાસ્ત્રની રચના થવા પામી છે. જૈન ધર્મના સિદ્ધાંતરૂપ આ 6 પદનું તત્વજ્ઞાન જૈન શાસ્ત્રોમાં વારંવાર ચર્ચાયું છે. અનંત તીર્થંકરો જે તત્વનો બોધ કરી ગયા છે તે જ તત્વને પરમ કૃપાદેવે આ શાસ્ત્રમાં સરળતાથી સમજાવ્યું છે અને એ રીતે તીર્થંકરોના માર્ગની પ્રભાવના કરી છે. તો આપણે જોઈએ તો અહીંયા સ્ક્રીન ઉપર 12 વિભાગ કઈ રીતે વિભાજિત, આ વિભાગ પરમ કૃપાદેવ પોતે કરી અને પોતે એમને આમના ટાઇટલ્સ એટલે કે શીર્ષક આપ્યા છે દરેક વિભાગના. તો 142 ગાથાની શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રમાં 6 પદના મૂળ વિષયને સમજાવતા પહેલાં પરમ કૃપાદેવે પીઠિકા રૂપે પ્રથમ 42 ગાથાઓમાં અનેક પ્રયોજનભૂત બાબતો સ્પષ્ટ કરી છે. મંગલાચરણથી શરૂ કરી સ્વચ્છંદ ત્યાગપૂર્વક વિનય માર્ગની અનિવાર્યતા સમજાવી છે. સ્વચ્છંદ ત્યાગ, વિનય, એ અનુબંધ ચતુષ્ટય, એ બધું આ ફર્સ્ટ સેક્શન છે 1-23. અને એને શું કહેવાય છે ગુજરાતીમાં? ઉપોદઘાત. ગુજરાતીમાં એને ઉપોદઘાત કહેવાય. પછી બીજું સેક્શન શું છે? 24-33 મતારથી લક્ષણ. તો જોઈએ આપણે, આત્મસિદ્ધિ રૂપ કલ્પવૃક્ષનું બીજ વાવતા પહેલા મતારથીપણાનું નિકંદન કાઢવા પરમ કૃપાદેવ આત્મલક્ષ વિહોણા મતારથી જીવોના લક્ષણો સુવ્યવસ્થિતપણે પ્રકાશ્યા છે. ક્રિયાજળ અને શુષ્ક જ્ઞાની એમ બંને પ્રકારના મતારથી જીવોના સમુચ્ચય લક્ષણો વર્ણવી તે જીવોને મતારથીપણા તજવાનું ભલામણ કરી છે. એના પછી કયું સેક્શન છે, કયા છે, કઈ ગાથાઓ છે? 34-42. કયું છે સેક્શન, એ કયો વિભાગ છે? આત્માર્થી લક્ષણ. તો મતારથીપણું તજવાનો અને આત્માર્થીપણું ભજવાનો ઉપદેશ કરી તેમણે આત્માર્થીના જીવના લક્ષણોનું માર્મિક કથન કર્યું છે. સુવિચારણા ઉપજે અને મોક્ષમાર્ગ સમજાય તે અર્થે ગુરુ શિષ્ય સંવાદથી આ શાસ્ત્રના હૃદયરૂપ ષટપદ પ્રકાશવાનો નિર્દેશ તેમણે 42મી ગાથામાં કર્યો છે. તો આ રીતે આ 4 સેક્શન આપણે જોયા. પહેલું ઉપોદઘાત, બીજું મતારથી લક્ષણ, પછી આત્માર્થી લક્ષણ અને ષટપદ નામ કથન. હવે 6 પદનું આખું સેક્શન્સ બધા સ્ટાર્ટ થાય છે. તો જોઈએ આપણે. આની અંદર જે આ 43 અને 44 જે છે ને એ શું છે? ષટપદ નામ કથન. જે છ પદ છે એનો જે નામ ઉલ્લેખ છે એ અહીં કરવામાં આવ્યો છે. તો ગાથા 43 થી 43 થી 118માં આત્માના શુદ્ધ સ્વરૂપની ઓળખાણ થવા માટે પરમ કૃપાદેવે આત્માના છ પદનું અનુભવ સિદ્ધ વાણીમાં વર્ણન કર્યું છે. આ છ પદ અંગેની યથાર્થ સમજણથી વિપરીત દ્રષ્ટિ ટળી સવળી દ્રષ્ટિ થાય છે. ગાથા 43 અને 44માં પરમ કૃપાદેવ છ પદનો નામ નિર્દેશ કરે છે અને તે છ પદ જ છ દર્શન છે એમ જણાવ્યું છે. અને હવે આખું છ પદ બધા સ્ટાર્ટ થાય છે. ગાથા 45 થી તે છ પદમાંના પ્રત્યેક પદ અંગેની પોતાની શંકાઓ યોગ્યતાવાન શિષ્ય શ્રી સદગુરુ મુખે સરળતાથી અને વિનયપૂર્વક પ્રદર્શિત કરે છે અને શ્રી ગુરુ પોતાના દિવ્ય મધુરવાણીથી તે સર્વનું ધીરજપૂર્વક સમાધાન આપી તત્વ રહસ્ય પ્રગટ કરે છે. શિષ્યની હૃદયની ગ્રંથિઓ ઉકેલી તેને નિશંક કરે છે. પરમ કૃપાદેવે અનન્ય ભાવપૂર્ણ ગુરુ શિષ્ય સંવાદ દ્વારા આત્માના છ પદની તલસ્પર્શી મીમાંસા કરી તે છ પદની અપૂર્વ શ્રદ્ધા કરાવી છે. છ દર્શનોના મતભેદની ભાંગજળમાં પડ્યા વિના આત્માર્થી જીવનું લક્ષ્ય સ્વ તરફ દોરાય અને તેને શુદ્ધાત્માનો યથાર્થ બોધ થાય તે અર્થે દર્શનોનો નામોલ્લેખ કર્યા વિના ષટ દર્શન અંગત આત્મ સંબંધી વિચારણાની સમ્યક રજૂઆત કરી છે. તો આ કઈ રીતે છે આપણે આ સેક્શન્સ જોઈએ. પાંચમો વિભાગ જે છે એ 45 થી 58, કયું? પ્રથમ પદ આત્મા છે. પછી છઠ્ઠો વિભાગ કયો છે? 59 થી 70, હા, બીજું પદ આત્મા નિત્ય છે. પછી સાતમો વિભાગ 71 થી 78, ત્રીજું પદ આત્મા કરતા છે. પછી આઠમો વિભાગ 79 થી 86, શું છે? ચોથું પદ આત્મા કર્મનો ભોગતા છે. પછી નવમો વિભાગ 87 થી 91, પાંચમું પદ મોક્ષ છે. અને દસમો વિભાગ 92 થી 118, છઠ્ઠું પદ મોક્ષનો ઉપાય છે. હવે ગાથા 119 થી 127માં શિષ્યને થયેલ બોધબીજની પ્રાપ્તિનું વર્ણન અને એના પછી ગ્રંથનો ઉપસમાર આવે છે. ષટપદનું ભવ્ય ઉદ્બોધન કરતા સદગુરુના ઉપદેશામૃતના યથાર્થ અનુસરણથી સુશિષ્યને બોધબીજની પ્રાપ્તિ થાય છે અને પરમ ઉલ્લાસથી તે પોતાના હૃદયમાં પ્રગટેલો ષટપદનો બોધ સંક્ષેપમાં વ્યક્ત કરે છે. કૃતજ્ઞપણે તે પોતાનો અહોભાવ દર્શાવે છે અને સદગુરુની આજ્ઞામાં વર્તવાનો દ્રઢ સંકલ્પ કરી સદગુરુ ચરણે સર્વાર્પણ કરે છે. તો આ કયું સેક્શન છે? હમણાં જ આપણે વાત કરીએ, 11મો વિભાગ 119 થી 127, શિષ્ય બોધ બીજ પ્રાપ્તિ કથન. અને અંતમાં જે આ ઉપસંહાર છે એની વિશે, અંતમાં પરમપાદે આ શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રરૂપ મંદિરના કળશરૂપ સર્વ મુમુક્ષુઓને માર્ગદર્શક થઈ પડે એવો 15 ગાથાનો અત્યંત મનનીય ઉપસંહાર રચ્યો છે. તેમાં મુમુક્ષુ જીવોના હિતાર્થે ભૂલોના સંભવિત સ્થાનકો સ્પષ્ટતાથી દર્શાવી પરમ કૃપાદેવે પરમ ઉપકાર કર્યો છે. અંતિમ ગાથામાં તેમણે દેહધારે કિંતુ વિદેહી દશાવાન એવા જ્ઞાની પુરુષના ચરણ કમળમાં વંદન કરી અંત્યમંગલ કરી આત્મોત્થાનમાં પરમ અવલંબનભૂત એવા આ શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રની પૂર્ણાહુતિ કરી છે. આમ મોક્ષ માર્ગના પ્રણેતા પરમ કૃપાદેવ માત્ર 142 ગાથાઓમાં સર્વ શાસ્ત્રોનો સાર સમાવ્યો છે. આવા પરમોચ્ચ શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રનો એકાગ્રતાપૂર્વકથી અભ્યાસ કરતા જીવ પાવન થાય છે, પાત્ર થાય છે અને પરમ વિશુદ્ધિને પામે છે. તો આ જે છેલ્લો વિભાગ હતો 12મો, એ 128 થી 142, એ 15 ગાથામાં ઉપસંહાર છે. એ રીતે આપણે આ સમજ્યું. હવે આ આખા વર્ષ દરમિયાન આપણે આ જ્ઞાન યજ્ઞ કઈ રીતે કરશું, ગુરુદેવે એનો પણ એક આપણને ચિતાર આપ્યો. ટોટલ કેટલી ગાથાઓ? 142. કેટલા સેક્શન, કેટલા વિભાગ? 12 વિભાગ. આમાં જે આ વિષય જે છે ને 6 પદનો, એ એકદમ પદ્ધતિસર છે. ઇનફેક્ટ એની અંદર એવું છે કે કાળજીપૂર્વક બંધારણ થયું છે, કેરફુલ કન્સ્ટ્રક્શન છે. એક જાણે આત્મસિદ્ધિ એક યાત્રા છે જેનું સુંદર રીતે આયોજન, વ્યવસ્થિત આયોજન કરવામાં આવ્યું છે. વિચાર કરો કે આખું આયોજન, કાળજીપૂર્વક આયોજન, માત્ર એક બેઠકે, 1.5 કલાકે, કેવું અદ્ભુત કાર્ય પ્રભુએ કર્યું છે. અને જો તમે જોશો ને તો કે દરેક ગાથા છે ને એનો સુંદર સુમેળ અને સંકળાયેલી છે બીજી ગાથા સાથે, સીમલેસલી મેશિંગ. અર્થાત એની એક સૂત્રાત્મક છે અને દરેક ગાથાથી નેક્સ્ટ ગાથામાં વિશેષ વિસ્તાર થાય છે, વિશેષ ઊંડાણ મળે છે. જ્યાં આપણે જોયું ને કે 10મી ગાથામાં સદગુરુના લક્ષણ બતાવ્યા, પછી જેમ જેમ આગળ વધતા જાય તેમ તેમ સદગુરુ વિશે, એમના ઉપકાર વિશે, એમના માર્ગદર્શન વિશે આપણને અહોભાવ વધતો જાય. એવી રીતે જ 15માં જે શિષ્ય વિશે આપણને જાણકારી છે, તો એ વધતા વધતા 18માં જ્યાં પહોંચે તે ઓર ઊંડાણ આવે એ વિશે, શિષ્યના જાણકારી વિશે, એમ આત્મા વિશે કે મોક્ષ વિશે વિચારની વૃદ્ધિ થાય છે, વિચારનો વિસ્તાર થાય છે અને વિચારનું ઊંડાણ પણ પ્રાપ્ત થાય છે. અને ક્યાં સુધી એ ઊંડાણ જાય છે કે જ્યાં સુધી એ વિષયની પૂરી સ્પષ્ટતા પ્રાપ્ત ન થાય ત્યાં સુધી આપણને પહોંચાડે છે. ખૂબ અઘરું છે આપણને પણ સ્વીકારવું કે આવું અદ્ભુત રચના માત્ર 1.5 કલાકમાં થઈ હોય. કારણ કે આપણો અનુભવ છે, સાહેબે વાત કરી હતી ને યંગસ્ટર્સને, એ લોકોના એક્ઝામ્પલ્સથી, કે હિબ્રુમાં ક્યારેક એ લોકોને જો ભેળનું પેલું બનાવવાનું હોય તો સાહેબ કે એમાં કાંઈ છે નહીં, 10 વસ્તુ ભેગી કરવાની છે ને આપવાનું છે, કમ્પાઇલેશન જ છે, કે બનાવવાનું તો છે નહીં, એના માટે તમે 10 મીટિંગ કરો, 10 મીટિંગ. અને વિચાર કરો કે અહીં આખો મોક્ષ માર્ગ સમજાવ્યો સંક્ષેપમાં, સકળ માર્ગ નિર્ગ્રંથ, અને એકી બેઠકે, એકી કલમે આપણને પ્રભુએ આપ્યું. અને કીધું ને કે દરેક મહિને તમે બૌદ્ધિક વિકાસ તો અવશ્ય પામશે. હું ગુરુદેવ કે હું તો અપેક્ષા રાખું છું કે તમે આધ્યાત્મિક પ્રગતિ કરો, પણ તમે પોતે અનુભવશો કે બૌદ્ધિક વિકાસ તો ડેફિનેટ, કારણ કે એટલું ડેપ્થ છે, એટલું ઊંડાણ છે આ પરમકૃપાવદેની કૃતિની અંદર. 12 સ્પષ્ટ વિભાગો જેનું નામકરણ પરમકૃપાવદે ખુદ પોતે કર્યું છે અને નામ પ્રમાણે એમાં વિષય ગૂંથ્યો છે અને એ વિષયના દરેક પાસા વિસ્તારથી એમાં વણી લેવામાં આવ્યા છે. મુમુક્ષુને એ વિષયમાં કોઈ પણ પ્રશ્ન બાકી ન રહે એટલું સરસ રીતે એનું આયોજન કરવામાં આવ્યું છે. અને આ યાત્રાની અંદર જય પરાજયની સ્થિતિઓ આવે, પતન સ્થાનકોની પીડાઓ આવે, પણ જે કોઈ પણ આ માર્ગ ઉપર ટકી રહે તો એ પરમ શાંતિથી પુરસ્કૃત થાય, એને રિવોર્ડ મળે પરમ શાંતિનો, એવું આ પોસિબલ છે. તો એકદમ શોર્ટમાં ગુરુદેવે જે આખો આપણા માટે પ્લાન કર્યો છે, આજે 9 જ્ઞાન યજ્ઞ, 12 સેક્શન તમે બરાબર જોઈ લીધા, હવે કઈ રીતે આ 9 યજ્ઞની અંદર આવશે? તો કે પહેલું જે હતું ઉપોદઘાત, એ આપણે આ જાન્યુઆરીમાં જોયું. સેકન્ડ અને થર્ડ એટલે કે મતાર્થી લક્ષણ અને આત્માર્થી લક્ષણ, એ ક્યારે આવશે? ફેબ્રુઆરીમાં. અને ગુરુદેવે તો એટલું સરસ કીધું કે મતાર્થી ને આત્માર્થી લક્ષણ હું સાથે જ લઈશ તમારા માટે, કારણ કે જો હું ખાલી મતારથી લઈશ ને તો તમે પાછા નેગેટિવ લઈને વહી જશો, પણ તમને બંને સાથે સમજણ પ્રાપ્ત થાય, આ મતારથી પણ હું એ ત્યાગી અને કઈ રીતે આત્માથી પણ હું પ્રાપ્ત કરું. એટલે ગુરુદેવ પણ આપણા માટે કેટલું કેટલી કાળજી રાખે છે આપણું, એ આના ઉપરથી આપણને ખબર પડે છે. પછી 4થું અને 5મું એટલે ષટપદ નામકથન, એની જે 2 ગાથાઓ છે એ, અને 1લું પદ માર્ચમાં આવશે. 6ઠો વિભાગ જે છે આત્મા નિત્ય છે એ એપ્રિલમાં આવશે. 7મો અને 8મો આત્મા કર્તા છે, કર્મનો કર્તા છે અને કર્મનો ભોગતા છે, એ મેમાં આવશે. નવમો અને દસમો જૂનમાં આવશે અને દસમાનો અમુક ભાગ જુલાઈમાં આવશે. અગિયારમું જે છે શિષ્ય બોધબીજ પ્રાપ્તિ કથન એ ઓગસ્ટમાં આવશે અને બારમું જે ઉપસંહાર છે એ સપ્ટેમ્બરમાં લગભગ પર્યુષણના ટાઈમે આવ પર્યુષણમાં પણ આવી શકે એવી સંભાવના છે. તો આ રીતે આપણો પ્લાન આપણા શ્રી સદગુરુદેવે આપણા માટે કર્યો છે.